હસતા હસતા પ્રાપ્ત થઈ જાય, કોઈ પણ જાતના બોજા વગર પ્રાપ્ત થઈ જાય એમ થવું જોઈએ. કારણ કે સત્ય જે છે એ ભાર વિનાનું છે, એને ભાર નથી. સત્યની સહજતા છે એ બીજો વિષય છે. અહીંયા આપણે અનાથ એકાંત સનાત થશે એમ આપણે વાત વિચારી. તો ખરેખર આપણે અનાથ છીએ એવું લાગે છે?
કેટલી બાબતમાં મજબૂર છીએ આપણે, ઈચ્છીએ છીએ ને થઈ નથી શકતું, કરી શકતા નથી,
તો ત્યારે શું થાય છે? ઈચ્છીએ છીએ ને નથી થતું ત્યારે આપણા મનમાં કયા ભાવો આવે છે, શું લાગે છે આપણને? તો શું આવે છે એમ પૂછું છું.
કોઈક રસ્તો હોવો જોઈએ આમાંથી
નીકળવા. અનાથતા ગમે છે? અને છતાં કેમ એનો સ્વીકાર થયા કરે છે? પરાણે સ્વીકાર કરીએ છીએ. ઉપર બેસ થોડુંક, આમ સમજો હા, બસ સૌથી આગળ જોઈ લે, મોડી આવીને સૌથી આગળ. જે વસ્તુ આપણે ઈચ્છીએ છીએ તે વસ્તુ આપણે જ્યારે કરી શકતા નથી ત્યારે તે અનાથતાનો અહેસાસ કરાવે છે. અનાથતા નથી ગમતી અને છતાં પરાણે સ્વીકાર કરવો પડે છે, કારણ કે લાચાર છીએ. અનાથ એકાંત સનાથ ક્યારે કેવી રીતે થાય? તો કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણે અને એને આરાધ્ય આરાધ્ય કેવી રીતે પ્રભાવ આણીને કરે, તો પછી અનાથ એકાંત સનાથ થાય. જ્યાં સુધી અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, જો ભાવની રમત છે આત્માની, ભાવે મોક્ષ છે અને ભાવે સંસાર છે. ભાવની કરામત છે, ભાવને ફેરવતા આવડે તો કામ થઈ જાય એવું છે. અને ભાવમાં શુદ્ધ ભાવ જો રમતા આવડે તો અંતર્મુહૂર્તમાં કામ થઈ જાય એવું છે. અશુભ ભાવમાં રમતા જો ડિફ્યુઝ કરતા ન આવડે, પ્લગ ખેંચી લેતા ન આવડે, તો મહા અનર્થકારક થાય છે. પ્લગ છે, ઇસ્ત્રી ગરમ છે અથવા શોક લાગે એવું છે, સૌથી પહેલું કયું કામ કરીએ છીએ? કાં સ્વિચ બંધ કરીએ, કાં પ્લગ ખેંચી લઈએ. જે ભાવથી આત્મા બંધ દશાનો અનુભવ કરે છે તે ભાવને ડિફ્યુઝ કરતા આવડે, જેને આવડે એનું કામ થવા માંડે, પછી ઇટ્સ એ મેટર ઓફ ટાઈમ. એક કળા આવડી ગઈ, એક રીત આવડી ગઈ, એક સમજ ઊભી થઈ અને વાસ્તવિક સ્વીકારની અંદરમાં વૃત્તિ ઊભી થઈ. જ્યાં આવી વૃત્તિ ઊભી થાય છે ત્યાં ક્રમે કરીને પ્રકૃતિ ઉપર વિજય મળે છે. આવી અનાથતાનો જે જીવને અહેસાસ થાય છે એને બે પરિસ્થિતિ સન્મુખ છે. એક જે છે તે છે એનો સ્વીકાર કરી લઈએ, જ્યારે સુખનું કંઈક મળે ત્યારે સુખી થઈ જાય, જ્યારે દુઃખનું કંઈક પરિસ્થિતિ આવે ત્યારે દુઃખી થઈ જાય, અને એમને એમ ઘાંચીના બળદની જેમ એ પોતાનું જીવન પૂરું કરે. એક વ્યક્તિ એવી છે કે જે આમાંથી રસ્તો શોધે છે. એ પોતાની જાતને પૂછે છે કે આ દુઃખ મને શા માટે હોવું જોઈએ, મને તો જોઈતું નથી, છતાં આ દુઃખ મને કેમ. જે રસ્તો શોધે છે તેને રસ્તો મળે છે, જે રસ્તો શોધતું નથી તેને રસ્તો મળતો નથી, રસ્તો સાંભળે છે તેને રસ્તો મળતો નથી, પણ જે રસ્તે ચાલે છે તેને રસ્તો મળે છે. તે માટે તમારો દાખલો એપ્રોપ્રિએટ હશે કદાચ, પણ હું જાણતો નથી. એમ પદ્મસાગરજી મહારાજે આ વાત કીધી હતી કે અમે એક જગ્યાએ વિહાર કરીને જવાના હતા, પલ્લો લાંબો હતો, રણનો પાર કરવાનું હતું અને અમારે સંધ્યાકાળ પહેલા પહોંચી જવાનું હતું. એમ થાય કે કઈ રીતે પહોંચાશે કે નહીં પહોંચાય એવી દ્વિધામાં હતા. મનની અંદરમાં એક ભાવ આવ્યો કે કોઈ ટૂંકો રસ્તો દેખાડનારો, માર્ગ દેખાડનારો જો મળી જાય તો જલ્દી પહોંચી જવાય. અને આપણે અરે હરખાવ જો આપણે જ્યાં જવું છે એ માર્ગને, જો કોઈક માર્ગ દેખાડનારો મળી જાય ને તો જલ્દી પહોંચી જવાય. અને ખરેખર ભાવના એવી ઉત્તમ હશે કે જ્યાં એ રહ્યા હતા ત્યાં એક માણસ દર્શન કરવા આવ્યો, વાતમાં વાત નીકળી. એણે કીધું હા સાહેબ, આ રણની અંદરમાં ટૂંકો માર્ગ છે મને ખબર છે, ચાલો. એની સાથે ગયા. કેમ ગયા? પહેલા એના ઉપર વિશ્વાસ મૂક્યો કે હા આ કીએ છે આપણે કરીએ. પોપટલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું કે તમને અમારાથી માર્ગ મળશે એમ તમને લાગે છે? તો કે હા લાગે છે, કદાચ ન મળે તો. હું કીધું એક ભાવ વધુ છે આપણામાં કોઈનામાં એવી કહેવાની હિંમત? એક ભાવ વધુ નો પ્રોબ્લેમ, ઘણા ભાવ કર્યા છે. કેટલા કર્યા તો ગણતરીમાં આવે એવા નથી. એક ભાવ વધુ, પણ હવે તો ઉગતા સૂરજની સાખે અને આ પાણીની અંજલી લઈને અમે એમ કહીએ છીએ કે આ સૌભાગ્યને હવે તમારા સિવાય બીજા કોઈનું શરણ ન હો. આવો અંદર શરણ ભાવ એને ઉભો થયો. એમણે વિહાર કરતી વખતે જે માર્ગદર્શક છે એના ઉપર શરણ ભાવ મૂક્યો કે ના ના કઈ વાંધો નહીં, ચાલો તમે કયો એમ ચાલશું. પોતે તો મોટા હતા, આચાર્ય હતા, ઓલો તો સામાન્ય શ્રાવક હતો. એ શ્રાવક કહેવાય કે નહીં એ ખબર નથી, માત્ર માર્ગનો જાણનાર હતો. અને એ એમ કહે કે હું તો આચાર્ય છું, એમ નથી જાઉં, આમ જવું છે તો થાય. પછી બે ત્રણ કલાક થયા અને પછી પૂછ્યું કે હવે કેટલું દૂર છે? કે આ રહ્યું હમણાં આવી જશે, કે પગડે ગયા છે. પાછું કલાક પછી કીધું કે હવે કેટલું દૂર છે? સાહેબ હમણાં આવી જશે, હમણાં જ સામે દેખાય છે કે મને તો. વળી કલાક પછી પૂછ્યું હવે કેટલું દૂર છે? કે સાહેબ પૂછપૂછ કરશો તો નહીં હાલે, પૂછપૂછ કરશો તો નહીં આવે, હલશો તો આવશે. કે જે માર્ગ દેખાડે છે એને ટોટલ સરેન્ડર કરવામાં આવે તો ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકાય છે, નહીં તો પહોંચાતું નથી. જ્યાં ટોટલ સરેન્ડર છે ત્યાં તર્ક ને કોઈ સ્થાન નથી, વાદ વિવાદ ને કોઈ સ્થાન નથી, શંકા ને કોઈ સ્થાન નથી. ત્યાં માત્ર વિશ્વાસ છે. તું ગાશ ને ઓલું કબીરજીનું, એમાં છેલ્લી કડી શું આવે છે? નામે કાશી મેન, નામે કાબા મેન બોલે છે. શું કહે છે? મેં તો હું વિશ્વાસ મેં. કોઈ આત્મા જોયો? કેમ વિશ્વાસ રાખીને બેઠા છો? મેં તો આત્મા જાણ્યો નથી, મારા સદગુરુ રાજે જાણ્યો છે. જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા છું એમ આપણે વિશ્વાસથી કહીએ છીએ, અને એ વિશ્વાસમાં જરાય ડગલા નથી, પૂર્ણ વિશ્વાસપૂર્વક આવીએ છીએ. એ વિશ્વાસની કોઈ કિંમત છે? એ વિશ્વાસ જો શરણ રાખતી વખતે પ્રાપ્ત થાય તો જ કામનું છે. અને એ વિશ્વાસ આવવામાં જેનો વિશ્વાસ કરીએ છીએ ને એના તરફ એવી એક દ્રષ્ટિ જોઈએ જીવને કે જે અરિહંત છે તે આખા લોકની અંદરમાં સર્વોત્તમ છે. સર્વોત્તમ એટલા માટે છે કે જે લોકના અન્ય જીવો પામી નથી શકતા તે એમણે પામીને બતાવ્યું છે. અનંત કાળથી જે વસ્તુ પામવા માટે અનંત અનંત જીવો અનંત અનંત પુરુષાર્થ કરે છે છતાં જે પામતા નથી તે વાત ઘડીના છઠ્ઠા ભાગની અંદરમાં પામી ગયા છે. એક થોડો કોન્ટ્રાસ્ટ કૃપાળુદેવે બે પત્રમાં લખ્યો છે. એક 213 ના પત્રમાં એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું, કેવળ અસંગપણાથી રહેવું એટલે પછી ક્યાં રહેવું? કેવળ શબ્દ લખ્યો છે. કેવળ અસંગપણામાં રહેવું એટલે ક્યાં રહેવું? પછી ક્યાંક રહેવો તો ખરો ને, પોતાના નિજ આત્મ સ્વરૂપની અંદરમાં જે રહ્યો છે. કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. સુકામ શરણ લેવું છે એનો વિચાર કરીએ છીએ આપણે. મું છે તાવ દઈને તો અનંત ભાવ કહી ગયા અને હજી કઈ હાથમાં આવ્યું નથી, મારા જેવો હોશિયાર કોઈ નહીં એવો ભાવ તો ઘણી વાર કર્યા છે. લઘુતા દીનતાના ભાવ કર્યા છે. શું એ જરૂરી નથી? પોતાના ઉપરથી જ વિચાર કરીએ તો એ જરૂરી નથી લાગતું કે ગુરુતાના ભાવ કરીને તો આ જીવે અનંત ભાવ વધાર્યા છે. હવે તો કોકની શરણે જાત. ગઈકાલે વાત થઈ હતી જેનામાં જેટલા પ્રમાણમાં ગુણોનો વિકાસ થયો છે તેની વાત માનવા યોગ્ય છે. આવું આભ્યંતર પરિણામ અવલોકનમાં લખ્યું છે. પછી ભલે એને તમે ગુરુ ન માનો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તમે શું માનો છો એની અરે જગતને પણ લેવા દેવા નથી. માત્ર તમારી સ્થિતિ શું છે એ તમે નક્કી કરો કે મારે ખરેખર હવે તો આ સંસારથી હું થાક્યો છું. નિર્વેદનો ભાવ આવે. જે જીવને નિર્વેદનો ભાવ આવે એનો સંવેગ ધડાકા બંધ આગળ વધે, નહીં તો નિર્વેદનો ભાવ નથી. કારણ કે સંસારની અંદરમાં હજી પ્રીતિ છે, હજી મજા આવે છે. 331માં એવું જ લખ્યું છે, ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ પાસે છે એવા સંસારી પ્રકારો અને પ્રસંગોની અંદરમાં જીવને જ્યાં સુધી વાહલક વર્તે છે ત્યાં સુધી સત સ્વરૂપનું ભાન થતું નથી. એક સમય આંખના પલકારાની અંદરમાં સેંકડો સમય જતા હોય એવામાંથી એક સમય અસંગ રહેવાની વાત કરે છે કૃપાળુદેવ. એક જ સમય, માત્ર એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકીને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, જે ત્રણેય કાળ રહ્યા છે, એક સમય નહીં ત્રણેય કાળ રહ્યા છે, એવા સત્પુરુષના અંતકરણ તેજો અમે પરમ આશ્ચર્ય પામી નમીએ છીએ. કૃપાળુદેવે કોને નમસ્કાર કર્યા છે? કૃપાળુદેવે શેને નમસ્કાર કર્યા છે? કયા કારણથી નમસ્કાર કર્યા છે? શું કામ નમસ્કાર કર્યા છે? આમાં એક જગ્યાએ લખ્યું છે, પરમ તત્વ તેનું અમે ધ્યાન કરીએ છીએ, ઉપર હેડિંગ લખ્યું છે. એક્યાસીમાં પત્રમાં આવું જ કોન્ટ્રાસ્ટ વાળી વાત પોતે લખી છે. આ પોતે કોઈને લખે છે એટલે પોતાનું હૃદય પોતે પ્રગટ કર્યું છે. જે જીન વર્ધમાન આદિ સત્પુરુષો કેવા મહાન મનોજય હતા, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે, કેવા મહાન મનોજય હતા, તેને મૌન રહેવું અમૌન રહેવું બંને સુલભ હતું. તેને સર્વ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા, તેને લાભ હાનિ સરખી હતી, તેનો ક્રમ માત્ર આપણો ક્રમ માત્ર 9 થી 10 સાંભળવાનો, પછી પ્રયોગ નહીં કરવાનો, સાંભળેલી વાત ભૂલી જવાની. કારણ કે મને દેખાય છે, આઈ ડોન્ટ થિંક નેગેટિવ, આઈ સી વોટ આઈ સી, જે છે તે જોઉં છું. અને મારી ટકોર માત્ર એટલા માટે છે, કોઈ મારી ગુરુત્વને સ્થાપિત કરવા માટે નથી, મારી ટકોર એટલા માટે છે કે જે જે જીવને જ્યાં જ્યાં વિસ્મૃતિ થતી હોય ત્યાં ત્યાં એ સ્મૃતિ રાખવાની કંઈક કોશિશ કરે. મને કોઈ લેવા દેવા નથી, કોઈ નેગેટિવ પોઝિટિવનો વિચાર નથી. જેમ તમારી અને ઓમે ભવિતવ્યતા અનુસાર જ પરિણમન થાય છે, સમજુ જ છું બધું, પણ છતાં આ ગાદી ઉપર તમે મને બેહાડ્યો છે એટલે હું બોલું છું. નેગેટિવ પોઝિટિવની વાત જ નથી, મને શું ફેર પડે તું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે કે ન કરે, હું તો જ્યાં છું ત્યાં છું ને. તને એમ થાય કે મન નો કીધું લે તું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે બસ. એ સાચું છે, એ સાચું છે તમારું, પણ મારે માત્ર એટલું જ કહેવું છે કે જે કામ જેટલા વખતમાં થઈ જવું જોઈએ એટલા વખતમાં જો ન થયું હોય તો આપણે આપણા માટે શું વિચાર કરવો જોઈએ, મારે આટલું જ કહેવું છે. ભાવનું નિરીક્ષણ કર્યું ક્યારે? એને સુધારવા માટે શું ઉપાય સાચા હોવા જોઈએ એ નિરીક્ષણ કર્યું ક્યારે? અંતરંગ છૂટવાની ભાવના છે એટલે આંખમાં આંસુ આવે છે, પણ પુરુષાર્થી થઈને આપણે રણ સંગ્રામની અંદરમાં લડવા માટે કેમ તૈયાર નથી થતા? થોડીક વાત આડે પાટે છે, પણ આઈ એમ વેરી સોરી, કારણ કે તમારો ભાવ દશા જોઈને મને આ કહેવાનું મન થાય છે. આપણે આ કરવાની જરૂર છે. મહાવીરે 12.5 વર્ષ સુધી શું કર્યું, શું કર્યું, શું કર્યું? એને ઉપદેશ દીધો, ઉપદેશ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પેલો ઉપદેશ નિષ્ફળ ગયો એનો. મહાવીરે શું કર્યું? મૌન રહીને શું કર્યું? એમણે એમણે માત્ર પોતાના ભાવની વિશુદ્ધિનું કાર્ય કર્યું છે. પોતાના અંતરમાં ઉઠતા ભાવો, જે નિમિત્તને આધીન થઈને ઉઠતા ભાવો કે જે પૂર્વ કર્મને આધીન થઈને ઉઠતા ભાવો, આ બે પ્રકારે ભાવની રમત ચાલે છે. એ રમતની અંદરમાં તટસ્થતાનો એક ભાવ છે, એ આપણે ક્યારેય જાળવી રાખ્યો કે એમાં ભરતા ગયા? 955 પત્ર વાંચવા, સમજાવવા કે યાદ રાખવા સહેલા છે, અંદરની પરિણતિ ચોખ્ખી કરવી અઘરી છે. હું એ પોઈન્ટ ઉપર માં વાત કરું છું કે આપણી પ્રગતિ કેટલી, આ વાત ઉપરમાં મારો વાત છે. સારું થયું, થોડીક સ્પષ્ટતા થઈ ગઈ. તો અહીંયા એ મનોજય હતા, તેને મૌન રહેવું અમૌન રહેવું બંને સુલભ હતું. સર્વ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા, તેને લાભ હાનિ પણ સરખી હતી. તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો, આત્માની સમતા ટકી રહે એવો જ મહાવીરનો ક્રમ હતો. ક્યાંય વિષમ ભાવ આવે નહીં એવો એનો ક્રમ હતો. આ પોઝિટિવમાં લખ્યું છે, આ નેગેટિવમાં આપણે વાત કરી તો ક્યાંય વિષમ ભાવ આવે એ ક્યાંય બોલ્યા જ નથી. હમણાં ભાઈએ કીધું ને, શિષ્ય થવા આવે તો એને સ્વીકારની હાર નથી પાડી, જહા સુખમ એમ કહ્યું છે. તો આપણે એ વિચારવાનું છે કે હું કેમ સુખી થાઉં, એ આપણે વિચારવાનું છે. સ્વાધ્યાય કરવાથી મજા આવે, જ્ઞાનનો ક્ષયક્ષમ થાય, પણ આપણો અભિપ્રાય જો ન બદલાય, મોનો ક્ષયક્ષમ ન થાય, મારાપણાનો ભાવ તૂટે નહીં. તમારું કેવું એમ છે કે કંઈક ક્રમે ક્રમે થોડો થોડો ચૂંટો છે? હે, આઈ કેન રીડ. પણ ભાવ અનુસાર પુણ્ય થશે, પણ પુણ્ય અને પાપ શુદ્ધતાની અપેક્ષા એ બંને હે છે, શુદ્ધતાની અપેક્ષા. પણ શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે શુભ ભાવની કૃપાળુદેવે છૂટ આપી છે અને બધા જ્ઞાનીઓએ છૂટ આપી છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. આવો શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવની અપેક્ષાએ પુણ્ય અને પાપ બંને હે જો હોય, તો શુભ ભાવ અને અશુભ ભાવ જ્યારે જ્યારે આવતા હોય ત્યારે અંતરંગ પરિણામની અંદરમાં તાત્વિક વિચારણા કેવી હોવી જોઈએ? દિયો જવાબ બોલો, તમને ખબર છે, બોલો, કઈ વાંધો નહીં, બોલો. એમ કહું છું, શુભ ભાવ આવ્યો, તમે એ ભાવને જોયો કે અત્યારે શુભ ભાવ ચાલી રહ્યો છે મારો, પણ તમારા અભિપ્રાયમાં, તમારા માન્યતાની અંદરમાં શુભ ભાવ પ્રત્યે શું અભિપ્રાય હોય? હજી મને પરલક્ષી વૃત્તિને કારણે શુભ ભાવ આવે છે જે ખરેખર આવવો જોઈએ નહીં, એક વાત. અને બીજી વાત, શુભ ભાવ પ્રત્યે પણ મારો જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, તેની અંદરમાં પરિણતિનો ભાવ નથી, આ બીજો ભાવ. આવા ભાવની રમત તમે રમો છો ક્યારે? તો કામનું છે, નહી તો પછી પાણીમાં છપછપિયા છે, પાણીમાં છપછપિયા કરો તો ભીંજાવ તો ખરા, એમાં કઈ વાંધો નથી, પણ માહી પડ્યા તે મહાસુખ માણે અને દેખણ હારા દાજે રે. અંદરમાં ડૂબકી મારો તો રત્ન મળે, સંકિતનું રત્ન એમને મળતું નથી. ભાઈએ કીધું, કિંમત ચૂકવ્યા વગર કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તો છપછપિયા કરો છો એમાં આનંદ છે, બાળકો પણ છપછપિયા કરે એને મજા નથી આવતી, એને મજા જ આવે છે. આ આપણા પણ છપછપિયા હોય તો મજા છે, પણ અંતરની અંદરમાં ઊંડાણ ઉતરી અને તમે તમારા ભાવની વિશુદ્ધિના પ્રયોગો ચાલુ કરો, સાચો પુરુષાર્થ એ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. આ સત્ય પુરુષાર્થ છે. આપણે ત્યાંથી યાત્રા પ્રવાસમાંથી પાછા આવતા હતા ત્યારે આપણે નીરુબેનને વસંતભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે સત્ય પુરુષાર્થનો અર્થ શું, આ ઉપર પ્રશ્ન પૂછ્યો હતો. તો અહીંયા એમ લખે છે કે કેવું આશ્ચર્યકારક ભગવાન મહાવીરના અંતરંગ ભાવ પરિણામનું કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય એક કલ્પે થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગમાં સમાવી દીધી. વ્યાખ્યાન સારની અંદરમાં પરમ કૃપાળુ દેવ એમ લખે છે, કોઈ વિકલ્પ ન કરતા, આપણે જે વિષય ચાલે છે એની જ વાત ચાલે છે. તમારે કોઈ રીતે ડરવા જેવું નથી. ભાનુવીજી મહારાજે પણ આ વાત લીધી હતી, અહીંયા લીધી હતી ને, તમારે કોઈ રીતે ડરવા જેવું નથી, કારણ કે તમારી માથે અમારા જેવા બેઠા છે. એવું લીધું પછી અમે એમ લખે છે કે જેણે જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું તે બધા જ પહેલા આપણા જેવા જ હતા, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ શરીર તો એનું એ રહ્યું છે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તો એમણે શું કાઢી નાખ્યું એ જ માત્ર વિચારવાનું છે, અને એ વિચારને આપણે પણ કાઢી નાખવાનું છે. એમાં મતભેદ છે નો? હજી મતભેદમાં પડ્યા છીએ, હજી મતભેદમાં. આગ્રહ છૂટતો જ નથી આપણો. આની અંદરમાં જ બંધ થશે. આમ જ લખ્યું છે ને, સત્ય ગ્રહિત ગ્રાહી થવું, આમાં જ લખ્યું છે બંધ સુધી, આમાં જ લખ્યું છે. સત્ય ગ્રાહી થવું, સત્યાગ્રહી ન થાવ, એવું લખ્યું છે. શરણ સ્વીકારી લો, એ કેમ કરો? તમારા સ્વચ્છંદ મટાડો. 254 માં પત્રમાં પણ સ્વચ્છંદ મટ્યા પછીની વાતો બાકીની લખી છે. પેલા સ્વચ્છંદ તો મટાડો. હજી મારો અભિપ્રાય સાચો એમ જ આપણે માની બેઠા છીએ. તમારો કોઈ મત નથી, એ પણ એક મત છે. ઈ મત છે, ઈ મત ને કાઢવાનો છે.
ઈ જે કે છે બરોબર છે, ઈ મત છે.
અચ્છા અચ્છા, એ નથી. આગળ વિચારીએ તો કેમ નથી થતું? તો કરો ને, પણ કેને ના પાડી? એમ ઢીલી વાત કરો, હવે કરો તો પછી. હવે રણ સંગ્રામમાં આવ્યા છો, મેદાનમાં આવ્યા છો, બોલો તમે શું કામ નથી થતું? આપણે જ્યારે બેઠા હતા ત્યારે તમે જે વાત કરી હતી એ પુરુષાર્થ નથી થતાના કારણમાં આપણેથી થઈ શકે એવું નથી, એવું તમારું કહેવાનું હતું. એનો અર્થ એવો થયો કે તમારામાં આત્મવિશ્વાસની ખામી છે એ વાત હતી, અને એના ઉપર આપણે ડિટેલ ચર્ચા પણ કરેલી હતી. રાઈટ? શું કામ પુરુષાર્થ નથી થતો? તો એ કેમ જાગે એનો ગોતો ને, એ નક્કી કરો ને. એના અનેક રસ્તાઓ ભગવાને બતાવ્યા છે, કૃપાળુદેવે આની અંદરમાં પણ બતાવ્યા છે. તમે ક્યારે એવો સંકલ્પ કર્યો? ભલે આજે નથી કરી શકતા, જે 500 માઇલ ચાલવાનો જે વિચાર કરે છે ને, એ પહેલા તો એક જ ડગલું ચાલે છે, અને અંધારું હોય ને ટોર્ચ મૂકે ને તો એને બહુ તો 5 ફૂટ 7 ફૂટ જ એને અજવાળું દેખાય છે. ઈ એમ નથી કહેતો કે આવા અંધારામાં હું કેમ ચાલુ, પણ ઈ એમ જોવે છે કે પાંચ ડગલા તો મારાથી ચલાય એમ છે, ચાલુ પાંચ જે ચાલે છે એને બીજા પાંચ ડગલાનું અજવાળું મળે છે. હવે આવી જયારે પરિસ્થિતિ છે, જો એવી પરિસ્થિતિ હોય અહેસાસ નથી, ત્યાં શ્રદ્ધાની ખામી છે. શ્રદ્ધાની ખામી છે કે નથી? તો એક બાજુ પુરુષાર્થની ખામી છે, કારણ કે શ્રદ્ધા અને શ્રદ્ધાની એ ખામી છે. એટલે મૂળમાં બેન પુરુષાર્થને આપણે વિચારવા કરતા શ્રદ્ધાને વિચારવાની જરૂર છે કે જે શ્રદ્ધા હોવી જોઈએ એ શ્રદ્ધાની જ ખામી છે. એમ નથી, આ બેનની વાતનો જવાબ છે, જનરલ જવાબ નથી. પેલા એક નક્કી કરી લે, તમારી તમે એમ કહો છો કે જે આ કહે છે કે આ મને કઈ નથી થયું એમાં શ્રદ્ધાની ખામી છે, કે આ જે માર્ગે હું ચાલુ છું એ માર્ગ સાચો છે એવું લાગતું નથી, એવું તમે મને કહે. ભાઈને નથી લાગતું એમ તમે કહો છો ને? પહેલા શ્રદ્ધા હોવી જરૂરી છે. હવે જેટલું તમે સાચું ચાલ્યા છો, જેટલી શ્રદ્ધા રાખી છે, શ્રદ્ધા સમજને આધારિત છે. જેમ જેમ સમજ આવે છે તેમ તેમ શ્રદ્ધા જે છે ને વધારે નિર્મળ થતી જાય છે. અને હવે સાંભળો, જે શ્રદ્ધા છે, જે સમજ છે, એનું પ્રતિબિંબ પોતાના પુરુષાર્થની અંદરમાં ન પડે તો એ શ્રદ્ધાને શું કહેવાય? પણ તો મારું એમ, જો જે કરે છે એને વિશ્વાસ નથી આવતો તો એને શું કરવું જોઈએ એ કયો? ચાલો, આ સ્થાન શેને માટે છે પેલા એ કયો મને, આ સ્થાન શેને માટે છે? વસંતભાઈ આટલા વખતથી તમને આટલી બધી મહેનત કરી તમને સમજાવવા કોશિશ કરે છે, બરાબર છે? આપણે આપણા પરિણામ જુઓ, આપણે બીજાના પરિણામની વાત ન કરો, આપણે આપણે સૈદ્ધાંતિક વાત કરો, કારણ કે કોઈ વ્યક્તિગત વાત કરવાથી આનો નિવેડો નહીં. આપણે સૈદ્ધાંતિક વાત એમ કરો કે કોઈ પણ જીવને અધ્યાત્મ માર્ગની અંદરમાં આગળ વધીને શાંતિનો અનુભવ કરવો હોય તો પહેલા એ માર્ગ સાચો છે એવી શ્રદ્ધા જોઈશે, માર્ગને દેખાડનાર સાચો છે એવી શ્રદ્ધા જોઈશે, એ શ્રદ્ધાને બળવાન કરવા માટે જે અંતરમાં સમર્પણનો ભાવ જે છે, કોઈ ગુરુની મહત્તા એટલી બધી નથી જેટલી મહત્તા ગુરુ તરફના શરણ ભાવની છે. આપણે અહીંયા જે કેવલી પ્રરૂપે આ ધર્મનું શરણ સ્વીકારું છું એ જે વાત છે એમાં કોઈ કેવડી ભગવાનને કઈ લેવા દેવા નથી આપણા શરણ સાથે. આપણે લેવા દેવા છે કે હું જો એવો શરણનો ભાવ રાખું તો મારી પ્યોરિટી વધે, મારા વિકલ્પો શાંત થાય, સ્વચ્છંદ મારો તૂટે અને હું આજ્ઞાને આધીન રહી શકું. ઈ ભાવ છે અને ઈ ભાવની મહત્તા છે. કોઈ વ્યક્તિગત શરણની વાત જ નથી. તો એ કરવા માટે કંઈક તો કરો. તમે પ્રશ્નો મૂકો અને આ આ વાત જો વ્યક્તિગત સમાધાન મેળવવું હોય તો સત્સંગમાં નો થાય, સત્સમાગમની અંદરમાં થાય, કે આપસમાં સામસામા વાતો કરો અને એ વાતો કરીને એનું કંઈ નિરાકરણ આવતું હોય તો વિચારો. એમ તો એ ત્રણેય અભેદ પરિણામથી રહે જ્યારે વર્તે તે આત્મારૂપ, ત્રણેય અભેદ પરિણામથી વર્તે તો કામ થાય. એ ન વર્તે ત્યાં એકલા પુરુષાર્થની જ માત્ર ખામી હોય એવું નથી. ક્યાંય કોઈક અંશે સમજની ખામી, કોઈક અંશે શ્રદ્ધાની ખામી, એ જગતના પદાર્થો તરફ હજી મોહ કેમ નથી તૂટતો? કેમ અહીંયા શ્રદ્ધા નથી? અહીંયા શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા દૂષિત છે, શ્રદ્ધા ખામીવાળી છે. વસ્તુ આ ગમે છે, સાથે સાથે બહારનું પણ ગમે છે. થોડોક વિષય લાંબો છે અને બહુ મહત્વનો અને પાયાનો છે. અનુકૂળતા હશે તો કાલે પાછા વિચારશું. મારું એકાંતે એમ કહેવાનું નથી કે સત્સંગથી ગેરફાયદો છે એવું હું જરાય કહેતો નથી, કહેવાનો મારો આશય પણ. સત્સંગ અવશ્ય જરૂરી છે. આ કાળની અંદરમાં સત્સંગ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ રસ્તો પણ નથી, એ પણ હું માનું છું. પણ મારું માત્ર એટલું કહેવાનું છે કે જે લોકો આટલા આપણે આટલા વર્ષથી સત્સંગ કરતા હોઈએ તો આપણા અંદરમાં આમૂલ પરિવર્તન આવવું જોઈએ. આમૂલ પરિવર્તન, આમૂલ પરિવર્તનનો તમે અર્થ જે કરતા હોય કરજો, નહીં તો પછી વિચારણામાં ક્યારેક લેશું. એના એના સ્ટેજીસ છે આમૂલ પરિવર્તનના. કોક વિચારજો તો ખરા, ક્યારેક વિચારો ઊંડાણથી કે આમૂલ પરિવર્તન કેને કહેવાય.
કઈક એવું ના જોઈએ, પણ જે ચર્ચા આજે થઈ છે થોડું કહેવાની ઈચ્છા થાય છે.
કોક
પીલાબેનને જે વિકલ્પ આવ્યો અને સુધીરભાઈએ જે દવાઈ, હું જે સમજ્યો છું એ પ્રમાણે એમાં સુધીરભાઈએ કોઈ ભૂલ નથી કરી. આપણા પુરુષાર્થની મંદતા એમના લક્ષમાં જે આવી છે એના પ્રત્યે એમણે અગ્રી નિર્દેશ કર્યો છે અને એ તો ઉત્તમ કામ કર્યું છે. એટલે એમાં તો વિકલ્પ ના કરવો અને કંઈ પણ પોતાના વિચારોને વ્યક્ત કરવા એ તો સૌને આ અભ્યાસક્રમની અંદરના સ્વતંત્રતા
છે.
કોઈને માટે થઈને ક્યાંય બંધન રાખ્યું નથી. તો એમને સમજીએ કે સુધીરભાઈ આપણે નેગેટિવ કહે છે, એક વાર સ્પષ્ટ છે કે પુરુષાર્થ તો કહીએ છીએ પણ પુરુષાર્થના પરિણામ ઉપર આપણો કેટલો બધો હજી લક્ષ બંધાયેલો છે એ વિચારવું. પુરુષાર્થ કહીએ અને પરિણામ અવલોકન કરતા જઈએ તો આપણને આપણા પુરુષાર્થની અંદરમાં રહેલી કોઈ ખામી કંઈક ન્યૂનતા હોય તો એ લક્ષમાં આવે અને એ લક્ષમાં આવે તેને દૂર કરવાનો પુરુષાર્થ થાય. એમ કરતાં કરતાં આગળ જાય, જેમ સુધીરભાઈ દાખલો આપ્યો કે ટોર્ચથી તમે લાઈટ કરો આગળ જાઓ એટલે આગળનો રસ્તો દેખાય. પણ ટોર્ચમાં જુહારીઓને વિચાર કરીએ કે આ તો મને માત્ર 15 ફૂટ સુધી જ પ્રકાશ આપે છે, હું 16 ફૂટે જઈને શું કરીશ? તો ત્યાં તો અંધો રહી જાય તો કામ થતું નથી. એવું આ અવલોકન છે. તો એની અંદરમાં પણ પુરુષાર્થની જે શ્રદ્ધાની ખામી કે જે સૌને અલગ અલગ હોઈ શકે છે, કારણ કોઈને શ્રદ્ધાની ખામી હોય, કોઈને આત્મબળ ન હોય, કોઈને એની અંદરમાંથી જૂના ખ્યાલો બહાર નથી નીકળતા કે ના ના અમારાથી તેવું કેમ થાય, અમે એમ કેમ કરી શકીએ, એટલે નિર્મળતા હોય માટે કારણો હોઈ શકે. પણ પુરુષાર્થની મમતા લક્ષમાં આવી હોય અને અમૂલ્ય નિર્દેશકને કહેલું હોય તો મેં કંઈ ખોટું નથી કહ્યું. એ ઘણા આપણે લખ્યું. એક વાત મેં એ કહેવી હતી એક મિનિટ કે જે શરણાગતિમાં શરણાની વાત આવી ને એની અંદરમાં એકમાત્ર નિર્દેશ આપું છું, સૌ કોઈ વિચારજો કે અનાસ્થાનો અહેસાસ શા માટે નથી થતો અને શરણાગતિ શા માટે નથી સ્વીકારતી મને લાગે છે જ્યાં સુધી આપણામાંથી અંશે પણ સ્વામિત્વનો ભાવ ટકી રહેલો ત્યાં સુધી શરણાગતિ આવી શકતી નથી. આપણો સ્વામિત્વનો ભાવ એટલો બધો ગાઢ થઈ ગયો છે, આ મારું આ મારું આ મારું, બસ હવે એ અનાદિના સંસ્કાર પડેલા છે. જ્યાં સુધી સ્વામિત્વ ભાવમાંથી નીકળીએ નહીં ત્યાં સુધી શરણાગતિ ભાવ, સાચી શરણાગતિ કેમ કરીને આવે? અને કૃપાળુદેવને પણ આવી શરણાગતિ જોઈએ. એ પહેલાં તમારા સ્વામિત્વનો ભાવ નથી બહારનો. એ ગુરુને પણ જેમ કહે છે કે તમે ગુરુત્વ ભાવમાંથી બહાર આવો, સાચો શિષ્ય બનો, એ સાચો ગુરુ બની શકે. જે સાચો શિષ્ય નથી સારો ગુરુ, તો એમ આપણે પણ જો શરણાગતિ ખરેખર સ્વીકારવી હોય તો સ્વામિત્વના ભાવમાંથી પહેલાં મુક્તિ મેળવવી પડે. આપણે તો દરેક વસ્તુમાં સ્વામિત્વનો ભાવ છે, આ મારો અધિકાર છે, આ મારું કામ છે, આ મારી સંપત્તિ છે, આ મારો સગા સ્નેહીઓ છે, આ મારો અનુયાયીઓ છે, આ મારા ભક્તો છે, અમારા શિષ્યો છે, આ મારા મારામાંથી બહાર નથી નીકળતો અને એમાં જ મરે એ લક્ષ થાય તો થોડું મને લાગ્યું છે. તો કહ્યું છે
બે એક એક બે વાતની સ્પષ્ટતા. અહીંયા જ પુરુષાર્થની મંદી ખામી છે એવું નથી. હું જ્યાં જ્યાં જાઉં છું, જ્યાં જ્યાં જોઉં છું અને અંગત રીતે પરિચયમાં લોકો જરાક ચર્ચા કરે છે ત્યાં ત્યાં આ વાત દેખાય જ છે, બધી જ જગ્યાએ દેખાય છે. સાંભળવામાં મોટે ભાગે સૌને રસ છે, પ્રયોગમાં બહુ ઓછા વિરલા પુરુષોને રસ છે. એક વાત આ. બીજી વાત, 609ની અંદરમાં જે ચાર દોષ બતાવ્યા છે એની અંદરમાં બોલી મિથ્યા આગ્રહ, પ્રમાદ, સ્વચ્છંદ અને ઇન્દ્રિયની લોલુપતા. એમાં સૌથી પહેલો મિથ્યા આગ્રહ, બીજો સ્વચ્છંદ પણ, ત્રીજો પ્રમાદ. પહેલા બે જે છે એ અભિપ્રાયને લગતા છે. વિચારો તમે આ ચાર દોષ જે કીધા છે, કે મિથ્યા આગ્રહ આપણે એનાથી વૈરાગ્ય નહીં લેવાનું, મિથ્યા આગ્રહ તરફથી વૈરાગ્ય નહીં લેવાનો, વસ્તુ છોડવાનો વૈરાગ્ય. આમૂલ પરિવર્તનોની અંદરમાં આ બધું આવે છે. ખૂબ ખૂબ ઊંડાણપૂર્વક વિચારો. એક કલાક તમે સાંભળો તો 6 કલાક વિચારો. વિશેષ વિશે
સુખદામયનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ પર શાંતિ અનંત સુધામય જે પ્રાણ મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતન કી
બુક્સ જો હજી મહેશભાઈ હજી સુધી આવ્યા નથી એટલે બુક્સ હજી મળી નથી. હવે આજે હું લઈ લઉં છું એમની પાસેથી અને મારી ગાડીમાં મૂકી દઉં કાંઈ ઓફિસમાં એટલે આવતીકાલે.
આ બુકના કવર હજી પડ્યા છે, કોઈ ન લીધા હોય તો અહીંથી લઈ લઉં.